એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આજે આપણે એક એવા શાસકની વાત કરવાના છીએ જે આમ જુઓ તો રાજા ઓછો અને ફિલોસોફર વધુ હતો, માર્કસ ઓરેલિયસ. રોમન સમ્રાટ પણ ઇતિહાસ એમને એમના લશ્કરી વિજયો કરતા એમના અંગત વિચારો માટે વધુ યાદ રાખે છે.
હા, અને કદાચ એટલે જ આજે પણ આટલા વર્ષો પછી પણ એમની વાતો આપણને આટલી નજીક લાગે છે. વિચારોને કે દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ જે સતત યુદ્ધ, મહામારી, અંગત દુઃખ આ બધાની વચ્ચે ઘેરાયેલો હોય, એ શાંતિ ક્યાં શોધે?
પોતાની અંદર જ.
પોતાની અંદર, પોતાના વિચારોમાં. એમનું જે મેડિટેશન્સ છે ને, એ કોઈ આમ લખવા ખાતર લખાયેલો ગ્રંથ નથી. એ તો યુદ્ધ ભૂમિ પર તંબુમાં બેસીને લખેલી એક સમ્રાટની પોતાની ડાયરી જેવું છે, અંગત નોંધો.
બરાબર. તો આજે આપણે એમના આ જ અંગત લખાણો, એમના વિચારોના આધારે એમને સમજવાની કોશિશ કરીશું. માર્કસ ઓરેલિયસ કોણ હતા, એમનો સમય કેવો હતો, કેવા પડકારો હતા, અને એમના કયા વિચારો આજે પણ આપણને કઈ રીતે ઉપયોગી થઈ શકે છે. ચાલો આ ફિલોસોફર કિંગના મનમાં એક એમ કહીએ કે ઊંડા ઉતરીએ.
એમનો જે સમય હતો, શાસનકાળ 161 થી 180 CE, એ રોમન સામ્રાજ્ય માટે બહુ વિચિત્ર સમય હતો. એક તરફ પેક્સ રોમાના, એટલે કે લગભગ 200 વર્ષની રોમન શાંતિ પૂરી થઈ રહી હતી.
ઓહ, એટલે શાંતિનો અંત જેવું.
હા, શાંતિનો અંત અને પડકારોની શરૂઆત. સામ્રાજ્ય પર ચારે બાજુથી સંકટ આવી રહ્યા હતા. પેલી શાંતિનો જે ભ્રમ હતો ને, એ હવે તૂટી રહ્યો હતો.
કેવા સંકટ હતા એ સમય? આપણે તો રોમન સામ્રાજ્ય એટલે બસ ભવ્યતા અને તાકાત જ વિચારીએ.
હતું તો ભવ્ય, પણ જુઓ, એમના શાસનમાં જ પેલું એન્ટોનાઇન પ્લેગ આવ્યો, ભયાનક મહામારી હતી. એ કરોડો લોકો મૃત્યુ પામ્યા.
બાપ રે.
પછી ઉત્તરમાં પેલી ડેન્યુબ નદીની સરહદે જર્મેનિક જાતિઓના હુમલા સતત ચાલતા હતા, એટલે માર્કસે પોતે એમના શાસનનો મોટો ભાગ ત્યાં લશ્કરી છાવણીઓમાં જ વિતાવ્યો. અને સામ્રાજ્યની અંદર પણ રાજકીય દબાણ, ખેંચતાણ, એ બધું વધી રહ્યું હતું. એટલે શાંતિનો યુગ પૂરો અને સંઘર્ષનો યુગ શરૂ એમ કરી શકાય.
અને આવા તણાવભર્યા માહોલમાં ફિલોસોફી, અને ખાસ કરીને તમે કહ્યું એમ સ્ટોઇઝમ, એ કઈ રીતે મદદ કરતું હશે? કારણ કે એમના પર સ્ટોઇઝમનો પ્રભાવ તો બહુ જાણીતો છે.
બિલકુલ. સ્ટોઇસિઝમ એ સમયે રોમન ઉચ્ચ વર્ગમાં, અમીર ઉમરાઓમાં ઘણું પ્રચલિત હતું. કારણ કે એ કર્તવ્ય, સેલ્ફ કંટ્રોલ એટલે કે આત્મનિયંત્રણ, તર્ક અને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ શાંત રહેવા પર ભાર મૂકતું હતું.
એટલે પ્રેક્ટિકલ ફિલોસોફી જેવું થયું.
હા, માર્કસ માટે આ કોઈ ખાલી બૌદ્ધિક ચર્ચાનો વિષય નહોતો. એ તો જીવન જીવવાની રીત હતી, શાસન કરવાની અને મનની શાંતિ જાળવવાની એક પદ્ધતિ હતી. એમના પર એમના ગુરુ હતા જૂનિયસ રસ્ટિકસ, એમનો પ્રભાવ હતો, અને ખાસ કરીને ગ્રીક ફિલોસોફર એપિક્ટેટસ.
એપિક્ટેટસ
જે પહેલા ગુલામ હતા, એ, હા, એ જ, જે પોતે એક ભૂતપૂર્વ ગુલામ હતા. એમના વિચારોનો માર્ક્સ પર બહુ ઊંડો પ્રભાવ પડ્યો હતો.
આ જ બતાવે છે ને કે એમના માટે પદ કરતા વિચારનું મહત્વ વધુ હતું. એક સમ્રાટ અને પ્રેરણા લે એક ભૂતપૂર્વ ગુલામ પાસેથી. અચ્છા, એમના શરૂઆતના જીવન વિશે થોડું કહો ને. શું એ પહેલેથી જ આવા આમ ગંભીર અને વિચારશીલ હતા?
હા, એવું કહેવાય છે. એમનું મૂળ નામ તો માર્કસ એનિયસ વેરસ હતું. જન્મ એક સારા ઉચ્ચ કુળમાં થયેલો. નાનપણથી જ ગંભીર અને પ્રમાણિક સ્વભાવના હતા, એટલે સુધી કે જે તે સમયના સમ્રાટ હતા હેડ્રિયન, જેમણે એમના પછી કોણ ગાદી સંભાળશે એ નક્કી કર્યું, એ તો એમને મજાકમાં વેરિસિમસ કહેતા.
વેરિસિમસ
એટલે
સૌથી સત્યવાદી.
એમને શ્રેષ્ઠ શિક્ષણ મળ્યું, પણ ફિલોસોફી તરફનો એમનો ઝુકાવ પેલો રસ્ટિકસના સંપર્કમાં આવ્યા પછી વધ્યો. અને પછી 17 વર્ષની ઉંમરે એમને સમ્રાટ એન્ટોનિનસ પાઇસે દત્તક લીધા અને એ વારસદાર બની ગયા.
અને પછી શાસનનો એ લાંબો કઠિન દોર શરૂ થયો. 19 વર્ષ, સતત યુદ્ધ, પ્લેગ, અંગત જીવનમાં પત્ની, બાળકો, સહસમ્રાટનું મૃત્યુ, આ બધું સહન કરીને રાજ ચલાવવું કલ્પના કરવી પણ અઘરી છે.
અને આજ બધી પરિસ્થિતિઓ છે જેમાંથી મેડિટેશન્સ જન્મે છે. એ કોઈ શાંતિથી લાઇબ્રેરીમાં બેસીને લખાયેલો દાર્શનિક ગ્રંથ નથી. એ તો રોજબરોજના સંઘર્ષો, નિરાશાઓ, જવાબદારીનો બોજ, એ બધાની વચ્ચે પોતાની જાતને સ્થિર રાખવા માટે સાચો રસ્તો શોધવા માટે થયેલું મંથન છે અને ગ્રીક ભાષામાં લખાયું છે, લેટિનમાં નહીં જે શાસનની ભાષા હતી. એ પણ બતાવે છે કે આ શાસનના હુકમો નહોતા, આ તો આત્મા સાથેનો સંવાદ હતો.
તમે કહ્યું કે એ અંગત નોંધ હતી, કોઈને બતાવવા કે છાપવા માટે નહોતી લખાઈ, તો એવું શું છે એમાં જે આજે પણ લોકોને આટલું બધું આકર્ષે છે?
મને લાગે છે એની પ્રામાણિકતા, એની સચ્ચાઈ. માર્ક્સ પોતાની નબળાઈઓ, પોતાનો ગુસ્સો, પોતાની હતાશા કશું છુપાવતા નથી. એ પોતાની જાતને વારંવાર યાદ કરાવે છે કે સવારે ઉઠીને કદાચ એવા લોકોનો સામનો કરવો પડશે જે કૃતજ્ઞ હશે, સ્વાર્થી હશે, અદેખા હશે, પણ તેમ છતાં આપણે સહાનુભૂતિ અને તર્કથી જ કામ લેવાનું છે.
એટલે કે એકદમ રિયલ સ્ટ્રગલ દેખાય છે.
બરાબર. એ અવાજ કોઈ મહાન સમ્રાટનો નથી, પણ એક માણસનો છે જે સંઘર્ષ કરી રહ્યો છે, સારો બનવા માટે મથી રહ્યો છે, અને આ સંઘર્ષ તો આપણો બધાનો છે ને.
સાચી વાત. તો ચાલો એમના એ મુખ્ય વિચારો પર આવીએ જેમના સંઘર્ષમાં એમના હથિયાર જેવા હતા. એક જે વારંવાર સાંભળવા મળે છે, નિયંત્રણનો દ્વૈતવાદ, ડાયકોટોમી ઓફ કંટ્રોલ. સરળ શબ્દોમાં શું છે?
સરળ શબ્દોમાં કહીએ તો એ સમજવું કે જીવનમાં કઈ વસ્તુ આપણા હાથમાં છે અને કઈ નથી. આપણા વિચારો, આપણા નિર્ણયો, આપણે જે રીતે રિએક્ટ કરીએ, આપણી કોશિશો, એ બધું આપણા હાથમાં છે.
ઓકે.
પણ બહાર શું થાય છે, દુનિયામાં શું બને છે, બીજા લોકો શું વિચારે કે કરે, આપણી તબિયત કેવી રહેશે, આપણું મૃત્યુ ક્યારે આવશે, આ બધું આપણા હાથમાં નથી. માર્ક્સ કહે છે કે આપણી બધી તાકાત અને ધ્યાન ફક્ત એ બાબતો પર લગાવો જે આપણા કંટ્રોલમાં છે, જે નથી એનો સ્વીકાર કરો. આ જ શાંતિની ચાવી છે.
એટલે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, એના પર આપણો પ્રતિભાવ કેવો રાખવો એ આપણા હાથમાં છે. વાહ, આ વિચાર તો આજે પણ કેટલો પાવરફુલ છે. બીજો એક વિચાર છે, મેમેન્ટો મોરી, મૃત્યુને યાદ રાખો. આ સાંભળીને થોડો ડર જેવું નથી લાગતું?
શરૂઆતમાં લાગે હા, પણ એનો હેતુ ડરાવવાનો નથી. એનો હેતુ છે જીવનને વધુ સારી રીતે, વધુ ધ્યાનથી જીવવા પ્રેરિત કરવાનો. માર્ક્સ પોતાની જાતને યાદ કરાવે છે કે જીવન ક્ષણભંગુર છે. આજે છીએ, કાલે નથી. સિકંદર જેવા મહાન લોકો પણ આજે ક્યાં છે, ધૂળમાં મૂડી ગયા. આ વિચાર આપણને વર્તમાન ક્ષણની કિંમત સમજાવે છે, નાની નાની વાતોમાં જે આપણે અટવાઈ જઈએ છીએ એનાથી બચાવે છે, અને જે ખરેખર મહત્વનું છે, સદગુણ, આપણું કર્તવ્ય, એના પર ફોકસ કરવાનું કહે છે. અને હા, નમ્રતા પણ શીખવે છે.
અને આની સાથે જોડાયેલો બીજો કોન્સેપ્ટ છે આમોર ફાતી, એટલે કે ભાગ્યનો સ્વીકાર કરવો, અથવા કહો કે ભાગ્યને પ્રેમ કરવો. આ કેવી રીતે શક્ય બને, ખાસ કરીને જ્યારે ભાગ્ય સારું ન હોય, ક્રૂર હોય?
હા, આ સ્ટુવિસિઝમનો કદાચ સૌથી અઘરો પણ સૌથી ઊંડો વિચાર છે. આમોર ફાતી એટલે જે કંઈ પણ થાય છે, સારું કે ખરાબ, એને બ્રહ્માંડની એક મોટી તાર્કિક વ્યવસ્થા, જેને સ્ટોઇક્સ લોગોસ કહેતા, એના એક જરૂરી ભાગ તરીકે સ્વીકારવું.
સ્વીકારવું એટલું જ નહીં, પણ પ્રેમ કરવો.
હા, સ્વીકારવું અને એને પ્રેમ કરવો, કારણ કે એ થવું જોઈતું હતું એટલે જ થયું છે. આ કોઈ નિષ્ક્રિયતા નથી કે બસ હાથ જોડીને બેસી રહેવું, પણ સંજોગો સામે લડ્યા કરવાને બદલે એને સ્વીકારીને એમાંથી કંઈ શીખીને આગળ વધવાની એક સક્રિય રીત છે. માર્કસ માટે પછી ભલે પ્લેગ હોય કે યુદ્ધ, એ બધું લોગોસનો જ ભાગ હતું. એને સ્વીકારીને જ એ પોતાનું કર્તવ્ય બજાવી શકતા હતા.
અને આ બધા વિચારોની સાથે સાથે તેઓ વિશ્વ બંધુત્વની, કોસ્મોપોલિટનિઝમની પણ વાત કરે છે. એક રોમન સમ્રાટ જેનું સામ્રાજ્ય જ કંટ્રોલ અને વિસ્તાર પર ટકેલું હતું, એ કહે કે બધા માણસો એક જ વિશ્વના નાગરિક છે. આ તો ખરેખર ક્રાંતિકારી કહેવાય એ સમય માટે.
ખરેખર એમનું માનવું હતું કે તર્ક અને પ્રકૃતિ બધા માણસોને જોડે છે, એટલે આપણું પહેલું કર્તવ્ય ખાલી પ્રોમ માટે નથી, પણ આખી માનવજાતિ માટે છે. એમણે સામાન્ય સારા માટે, કોમન ગુડ માટે કામ કરવા પર બહુ ભાર મૂક્યો. આ વિચાર એમના સમય કરતાં ઘણો આગળ હતો, અને એમના સમ્રાટ પદ સાથે એક રસપ્રદ તણાવ પણ ઊઠો કરતો હશે.
આ બધા વિચારો ભેગા મળીને પેલો આંતરિક કિલ્લો, ઇનર ફોર્ટ્રેસ બનાવે છે જેની તમે વાત કરી. બહાર ગમે તેટલી ઉથાલપાથલ હોય, અંદર શાંતિ અને સ્થિરતા જાળવી શકાય. શું આ એમનું મુખ્ય યોગદાન ગણી શકાય?
હા, મને લાગે છે કે એમનું મુખ્ય યોગદાન કોઈ નવો સિદ્ધાંત બનાવવાનું નથી, પણ સત્તાના શિખર પર બેસીને આટલા બધા દબાણ હેઠળ ફિલોસોફીને જીવી બતાવવાનું છે. એમણે સાબિત કર્યું કે દર્શન એ ખાલી પુસ્તકોની વાત નથી, પણ નેતૃત્વ અને જીવન જીવવાનો એક પ્રેક્ટિકલ ટૂલ છે. આ આંતરિક કિલ્લો જ એમને બહારની પરિસ્થિતિઓનો સામનો કરવાની શક્તિ આપતો હતો.
જો આપણે એમની સરખામણી એમના સમયના બીજા સ્ટોઇક વિચારકો જેમ કે સેનેકા કે પછી એપિક્ટેટસ એમની સાથે કરીએ તો શું ફરક દેખાય?
જો સેનેકાને જોઈએ તો એ પોતે રાજકારણી હતા, ધનવાન હતા. એમના જીવનમાં હંમેશા ફિલોસોફી અને દુનિયાવી મહત્વાકાંક્ષાઓ વચ્ચે એક ખેંચતાણ રહી. એપિક્ટેટસ, જે ગુલામમાંથી ફિલોસોફર બન્યા, એમનું ધ્યાન મુખ્યત્વે વ્યક્તિગત સ્વતંત્રતા અને શાંતિ પર હતું, જાણે બહારની દુનિયાથી થોડું અલિપ્ત રહેવા પર. માર્ક્સ આ બંનેથી અલગ છે. એ સત્તામાં હતા, જવાબદારી નિભાવતા હતા, અને એ જવાબદારી નિભાવવા માટે જ ફિલોસોફીનો ઉપયોગ કરતા હતા. પ્લેટોએ જે ફિલોસોફર કિંગની કલ્પના કરેલી ને,
હા,
એના કદાચ તેઓ એકમાત્ર વાસ્તવિક ઉદાહરણ છે એમ કહી શકાય.
અને એમની લખવાની સ્ટાઇલ પણ, જે આપણે મેડિટેશન્સમાં જોઈએ છીએ, એ સેનેકાના ફોર્મલ નિબંધો કે એપિક્ટેટસના સંવાદો કરતાં કેટલી જુદી છે. જાણે આપણે એમના મનમાં જે ચાલી રહ્યું છે એ સીધું જ વાંચી રહ્યા હોઈએ.
બરાબર, એમાં કોઈ આમ પોલિશિંગ નથી, કાચું છે. ક્યારેક વિચારો રિપીટ પણ થાય છે, પણ એમાં એક અદ્ભુત પ્રામાણિકતા અને તાજગી છે. આપણને એક સમ્રાટના મનના ખાનગી સંઘર્ષોની ઝલક મળે છે, જે બીજે ક્યાંય જોવા ના મળે.
આ મેડિટેશન્સ પુસ્તક તો સદીઓ સુધી લગભગ ભૂલાઈ જ ગયું હતું, પણ જ્યારે ફરીથી મળ્યું ત્યારે એને જબરજસ્ત લોકપ્રિયતા મળી. આજે પણ લોકો કેમ વાંચે છે એને?
કારણ કે એ કાલાતીત છે, ટાઈમલેસ છે. મુશ્કેલીઓ, નુકસાન, અનિશ્ચિતતા, આપણું કર્તવ્ય શું છે, જીવનનો અર્થ શું છે, આ બધા પ્રશ્નો આજે પણ એટલા જ મહત્વના છે જેટલા માર્કસના સમયમાં હતા.
હા, એ તો છે.
નેલ્સન મંડેલા જેવા નેતાઓએ જેલમાં હતા ત્યારે પણ એમાંથી પ્રેરણા લીધી. આજે જ્યારે સ્ટોઇસિઝમ ફરીથી લોકપ્રિય થઈ રહ્યું છે ત્યારે માર્કસ ઓરેલિયસ એના સેન્ટરમાં છે. અને રસપ્રદ વાત એ છે કે એમના વિચારોનો પડઘો આપણને આજની સાયકોલોજી, ખાસ કરીને પેલી CBT, કોગ્નિટિવ બિહેવિયરલ થેરેપીમાં પણ જોવા મળે છે.
હા, પેલો વિચાર કે આપણને દુઃખ ઘટનાઓથી નથી થતું, પણ એ ઘટનાઓ વિશે આપણે જે વિચારીએ છીએ, આપણા જે જજમેન્ટ્સ છે એનાથી થાય છે, આ તો સીધો સ્ટોઇક વિચાર જ છે ને. આજના ડિજિટલ જમાનામાં જ્યાં આટલા વિક્ષેપો અને તણાવ છે ત્યાં તો આ વિચારો વધુ કામ ના લાગે.
ચોક્કસ. માઇન્ડફુલનેસ, સ્થિતિ સ્થાપકતા એટલે કે રેઝિલિયન્સ, આપણી પોતાની જવાબદારી લેવી અને બહારની વસ્તુઓ પાછળ ભાગવાને બદલે અંદરની શાંતિ પર ધ્યાન આપવું, આ બધું જ માર્કસના ઉપદેશોમાં કેન્દ્ર સ્થાને છે.
ચાલો એમના કેટલાક પ્રખ્યાત કોટ્સ યાદ કરીએ. એક તો બહુ જબરદસ્ત છે, તમારી પાસે તમારા મન પર શક્તિ છે, બહારની ઘટનાઓ પર નહીં. આ સમજો અને તમને શક્તિ મળશે. આ તો જાણે આખી ફિલોસોફીનો સારાંશ.
બિલકુલ. આપણી ખરી શક્તિ આપણી અંદરની પ્રતિક્રિયાઓને કાબૂમાં રાખવામાં છે. બીજું એક મને બહુ ગમે છે, શ્રેષ્ઠ બદલો એ છે કે જેણે ઈજા પહોંચાડી હોય તેના જેવા ન બનવું. વિચારો, યુદ્ધના મેદાનમાં જ્યાં બદલાની ભાવના સૌથી વધુ હોય ત્યાં આવો વિચારવું અને લખવું એ ખરેખર અસાધારણ સેલ્ફ કંટ્રોલ બતાવે છે. આપણો સદગુણ જાળવી રાખવો એ જ સાચી જીત છે.
અને આ તો સાવ સરળ, પણ કેટલું ઊંડું. સુખી જીવન માટે બહુ ઓછી જરૂર છે, તે બધું તમારી અંદર છે, તમારી વિચારવાની રીતમાં. આજના જમાનામાં આ વાક્ય કેટલું મહત્વનું છે, સુખ બહાર નથી, અંદર છે.
હા, અને છેલ્લું, એકદમ સીધું અને સટ, સારો માણસ કેવો હોવો જોઈએ તે વિશે વધુ સમય બગાડો નહીં. એક બનો, બસ વાતો નહીં, કામ કરો. ફિલોસોફી જીવવાની વાત છે, ખાલી ચર્ચા કરવાની નહીં.
જો કે માર્કસ ઓરેલિયસ પણ સંપૂર્ણ નહોતા, એમના પર ટીકા પણ થાય છે. જેમ કે એમના શાસનકાળ દરમિયાન ખ્રિસ્તીઓ પર જે અત્યાચાર થયા એ એક મોટો વિરોધાભાસ લાગે છે, આટલા માનવતાવાદી વિચારો અને બીજી તરફ આવું.
હા, આ એક જટિલ મુદ્દો છે અને ઇતિહાસકારોમાં પણ મતભેદ છે. કેટલાક માને છે કે એમણે સીધો આદેશ નહોતો આપ્યો, પણ કદાચ જે કાયદા હતા એને લાગુ થતા રોક્યા પણ નહીં. કદાચ એ યુદ્ધોમાં એટલા વ્યસ્ત હતા કે આ તરફ ધ્યાન ન ગયું હોય. પણ હા, એમના અંગત દર્શન અને રાજ્યની નીતિ વચ્ચે આ એક તણાવ તો દેખાય જ છે.
બીજો એક ગંભીર મુદ્દો છે એમના વારસદારની પસંદગી, એમના પોતાના પુત્ર કોમોડસની, જે 5 સારા સમ્રાટોની પરંપરા હતી જેમાં યોગ્ય વ્યક્તિને દત્તક લેવાતો, એ તોડીને એમણે પોતાના પુત્રને ગાદી આપી. અને કોમોડસ તો પછીથી બહુ ખરાબ શાસક સાબિત થયો.
હા, આ નિર્ણય પર ઘણી ટીકા થાય છે. કદાચ આને રાજકીય મજબૂરી તરીકે જોવી જોઈએ, દાર્શનિક નિષ્ફળતા નહીં. પણ એ હકીકત છે કે કોમોડસનું શાસન રોમ માટે સારું નહોતું રહ્યું, અને માર્કસની આ પસંદગી પર સવાલ ઉઠે છે. વળી કેટલાક ટીકાકારો એ પણ કહે છે કે ભાઈ, ગુલામી અને યુદ્ધ પર જે સામ્રાજ્ય ટકેલું હોય એનું સંચાલન કરવું અને સાથે સાથે એકદમ ઉચ્ચ નૈતિક આદર્શો રાખવા, એમાં થોડો વિરોધાભાસ તો રહેવાનો જ.
પણ કેટલીક રસપ્રદ વાતો પણ છે એમના વિશે, જે કદાચ ઓછી જાણીતી હોય. જેમ કે એમને ખરેખર તો શાસન કરતા ફિલોસોફી અને ભણવામાં જ વધુ રસ હતો, અને રોમનોને પેલી ગ્લેડિએટરની લોહિયાળ લડાઈઓ બહુ ગમતી. પણ માર્કસે તો ગ્લેડિએટર્સને બુઠ્ઠા હથિયારોથી લડવાનો આદેશ આપેલો, જેથી મરણ ઓછા થાય. ભીડને નહોતું ગમતું, પણ એમણે કર્યું.
હા, અને પેલી પ્લેગની આફત આવી ત્યારે લોકો પર નવા ટેક્સ નાખવાને બદલે એમણે શાહી ખજાનામાંથી ઘરેણાં અને કિંમતી વસ્તુઓ વેચીને પૈસા ઊભા કર્યા હતા. આ બધું એમની કરુણા અને કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા બતાવે છે. દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ હોવા છતાં એમની ડાયરીમાં જે નમ્રતા દેખાય છે, જે દરરોજ સારો બનવાની કોશિશ દેખાય છે, એ ખરેખર પ્રભાવશાળી છે.
તો છેલ્લે જો આપણે સાર કાઢીએ તો માર્કસ ઓરેલિયસ પાસેથી આપણે શું શીખી શકીએ? એમનો વારસો શું છે?
એમનો વારસો એ છે કે તેમણે બતાવ્યું કે ગમે તેવી ખરાબ, ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તર્ક, સદ્ગુણ અને મનની શાંતિ જાળવી શકાય છે. એમનું જીવન અને એમના લખાણ એ વાતનો પુરાવો છે કે ફિલોસોફી એ ખાલી વાતો નથી, પણ જીવન જીવવાની કળા છે, ખાસ કરીને ત્યારે જ્યારે જીવન તમને પડકાર ફેંકે. એમનું મહત્ત્વ કોઈ નવી ફિલોસોફી બનાવવામાં નથી, પણ જૂની અજમાયેલી ફિલોસોફીને પ્રામાણિકતાથી જીવી બતાવવામાં છે.
મેડિટેશન્સ ખરેખર એક અરીસા જેવું છે, જેમાં આપણે આપણા પોતાના સંઘર્ષો, સારી વ્યક્તિ બનવાની આપણી પોતાની કોશિશોનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. એ યાદ અપાવે છે કે ખરી લડાઈ બહાર નથી, આપણી અંદર જ છે.
અને આજના સમય માટે એક વિચાર સાથે પૂરું કરીએ. શું આજના નેતાઓ, જેઓ પણ આટલા જટિલ વૈશ્વિક પડકારો અને ભારે દબાણનો સામનો કરી રહ્યા છે, તેઓ માર્કસ ઓરેલિયસની જેમ થોડો સમય કાઢીને આત્મમંથન કરી શકે, ફિલોસોફીના સિદ્ધાંતોને પોતાના કામમાં અને જીવનમાં ઉતારી શકે? શું આજે પણ સત્તાના કેન્દ્રમાં ફિલોસોફી માટે કોઈ જગ્યા છે? વિચારવા જેવો પ્રશ્ન છે.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે, એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.